આકાશવાણી સમાચાર, રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત પૂર્ણ કર્યા પછી ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાનના મસ્કત પહોંચ્યા. આજે લોકસભામાં પરમાણુ ઉર્જાનો ટકાઉ ઉપયોગ અને પ્રગતિ ખરડો 2025 પસાર થયો. ભારત અને આર્જેન્ટિનાએ કૃષિ સંશોધન અને ટેકનોલોજીના વિનિમયને વેગ આપવા કાર્યયોજના 2025-27 પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર એલમુરગને જણાવ્યું કે પ્રસાર ભારતીએ સાંસ્કૃતિક પહોંચને પ્રોત્સાહન આપવા કન્ટેન્ટ સિન્ડિકેશન નીતિ 2025નો ડ્રાફ્ટ તૈયાર કર્યો. અને ક્રિકેટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથો T20નો મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત પૂર્ણ કર્યા પછી ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાન મસ્કત પહોંચ્યા. ભારત અને ઓમાન તેમના રાજદ્વારી સંબંધોના 70 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રીની ઓમાનની 2 દિવસની મુલાકાત વધુ વિકાસ માટે, સાથે મળીને કામ કરવા માટે તેમના સંબંધોને વધુ મજબૂત બનાવશે. દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે પ્રધાનમંત્રી મોદી અને ઓમાનના સુલતાનની હાજરીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર, એક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. અગાઉ પ્રધાનમંત્રી મોદીએ અદિસ આબાબામાં ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીની આફ્રિકન દેશની 2 દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને ઇથોપિયાએ 8 MOU પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીને ઇથોપિયાનો સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા એનાયત કરવામાં આવ્યો હતો. સાંભળીએ એક અહેવાલ.
દેના હુનુ એટલે કે ગુડ બાય. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને અમેરિક ભાષામાં આ શબ્દોથી સંબોધન પૂર્ણ કર્યું ત્યારે તાળીઓનો ગળગળાટ ઘણી મિનિટો સુધી સંસદમાં ગુંજતો રહ્યો, જે બંને દેશો વચ્ચેના મજબૂત જોડાણને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇથોપિયાના તેમના સમકક્ષ ડોક્ટર અબી અહેમદ અલીએ વેપાર અને રોકાણ, નવીનતા, ટેકનોલોજી, સંરક્ષણ, આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને બહુપક્ષીય જોડાણ સહિતના ક્ષેત્રોમાં સહયોગની ચર્ચા કરી. તેઓ ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય સુરક્ષા, ટકાઉ કૃષિ, કુદરતી ખેતી અને કૃષિ ટેકમાં સહયોગ, કૃત્રિમ બુદ્ધિમત્તામાં નવા કાર્યક્રમો રજૂ કરવા અને વિદ્યાર્થી શિષ્યવૃત્તિ બમણી કરવા અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વ્યાપકપણે કામ કરવા સંમત થયા. પ્રધાનમંત્રીએ ગ્લોબલ સાઉથની ચિંતાઓને અવાજ આપવા માટે ઇથોપિયા સાથે કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. હેમાનગીની સોનારા, આકાશવાણી સમાચાર વિભાગ, અમદાવાદ.
આજે લોકસભામાં પરમાણુ ઉર્જાનો ટકાઉ ઉપયોગ અને પ્રગતિ ખરડો 2025 પસાર થયો છે. તેનો ઉદ્દેશ્ય પરમાણુ ઉર્જા ઉત્પાદન માટે પરમાણુ ઉર્જા અને આયનાઇઝિંગ રેડિયેશન વિકસાવવાનો છે. આ ખરડો પરમાણુ ઉર્જાના સલામત ઉપયોગ માટે એક મજબૂત નિયમનકારી માળખું પૂરું પાડશે. આ ખરડો રજૂ કરતા પરમાણુ ઉર્જા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે વિશ્વ સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે અને સરકારે 2047 સુધીમાં 100 GW પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે નોંધ્યું હતું કે ભારતની વર્તમાન પરમાણુ ઉર્જા ક્ષમતા 8.8 GW છે, જે 2014માં 4.4 GW હતી. તેમણે ઉમેર્યું કે 2047 સુધીમાં ચોખ્ખી શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અશ્મિભૂત ઇંધણ અને પેટ્રોલિયમ પર નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. ડોક્ટર સિંહે કહ્યું કે ભારતની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પૂરી પાડવા અને ઉર્જા મિશ્રણના 10% સુધી પરમાણુ ઉર્જાનો હિસ્સો વધારવા માટે આ ખરડો જરૂરી છે. તેમણે આ ખરડાને ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાવ્યો. લોકસભાએ વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન માટે ગેરંટી વિકાસ ભારત જી રામજી બિલ 2025ને વિચારણા માટે પસાર કરવા રજૂ કર્યું છે. આ કાયદો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 એટલે કે મનરેગાને બદલશે. આ કાયદા હેઠળ દરેક નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના વેતન રોજગારની વૈધાનિક ગેરંટી પૂરી પાડવામાં આવશે, જેના પુખ્ત સભ્યો અકુશળ મેન્યુઅલ કાર્ય કરવા માટે સ્વૈચ્છિક હોય છે. આ બિલમાં રોજગારના દિવસોની ગેરંટી 100થી વધારીને 125 દિવસની કરવામાં આવી છે. સંસદે આજે રદીકરણ અને સુધારા બિલ 2025 પસાર કર્યું છે અને રાજ્યસભાએ આજે ચર્ચા પછી તેને મંજૂરી આપી છે. લોકસભાએ ગઈકાલે આ કાયદો પસાર કર્યો હતો. આ બિલમાં અમુક કાયદાઓને રદ કરવાની અને અમુક અન્ય કાયદાઓમાં સુધારો કરવાની જોગવાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ડેટાબેઝમાંથી અત્યાર સુધી આધાર કાર્ડ ધારકોના ડેટાનો કોઈ ભંગ થયો નથી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જતીન પ્રસાદે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે આધાર વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ પ્રણાલી છે, જેમાં આશરે 1.34 અબજ સક્રિય ધારકો છે. પ્રસાદે જણાવ્યું કે સિસ્ટમ હેઠળ 16,000 કરોડથી વધુ પ્રમાણીકરણ વ્યવહારો પૂર્ણ થયા છે. તેમણે ઉમેર્યું હતું કે ઓથોરિટીએ તેના ડેટાબેઝને સુરક્ષિત રાખવા માટે બહુસ્તરીય સુરક્ષા માળખાગત સુવિધા લાગુ કરી છે. ભારત અને આર્જેન્ટિનાએ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય કૃષિ સંશોધન અને ટેકનોલોજી વિનિમયને વેગ આપવા માટે કાર્યયોજના 2025-27 પર હસ્તાક્ષર કર્યા. ભારતીય કૃષિ સંશોધન પરિષદે અને રાષ્ટ્રીય કૃષિ ટેકનોલોજી સંસ્થા આર્જેન્ટિના વચ્ચે હસ્તાક્ષર કરાયા. આ કાર્યયોજના કુદરતી સંસાધન વ્યવસ્થાપન, ટકાઉ કૃષિશાસ્ત્રમાં સહયોગ સ્થાપિત કરે છે, જેમાં શૂન્ય ખેડાણ, યાંત્રીકરણ, સૂક્ષ્મ સિંચાઈ અને ફળદ્રુપતાનો સમાવેશ થાય છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે પ્રસાર ભારતીય સાંસ્કૃતિક પહોંચને પ્રોત્સાહન આપવા અને તેના કાર્યક્રમો દ્વારા આવક ઉત્પન્ન કરવા તેમજ તેની જાહેર સેવાની જવાબદારી પૂર્ણ કરવા માટે કન્ટેન્ટ સિન્ડિકેશન નીતિ 2025નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર મુરુગને જણાવ્યું હતું કે આ નીતિનો ઉદ્દેશ્ય દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા ઉત્પાદિત કાર્યક્રમો, આર્કાઇવ કરેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો અને સરકારી કાર્યક્રમો, તહેવારો, રમતગમત વગેરેના લાઇવ પ્રસારણનું મુદ્રીકરણ કરવાનો છે. બીજા લેખિત જવાબમાં ડોક્ટર મુરુગને જણાવ્યું કે સરકાર દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોની કામગીરી અને પ્રેક્ષકોની પહોંચ વધારવા માટે સતત પગલાં લઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના દક્ષિણ રાજ્યોના પ્રવાસના ભાગરૂપે આંધ્રપ્રદેશના તિરુપતિથી આવીને સિકંદરાબાદના બોલારમમાં રાષ્ટ્રપતિ નિલયમ માટે રવાના થયા હતા. રાષ્ટ્રપતિ કાર્યાલય આગામી 6 દિવસ માટે રાષ્ટ્રપતિ નિલયમ ખાતે કાર્યરત રહેશે, જે આ મહિનાની 22 તારીખ સુધી ચાલશે. 19મી તારીખે રાષ્ટ્રપતિ વિવિધ રાજ્યોના જાહેર સેવા આયોગના અધ્યક્ષોના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે અને 20 તારીખે તેઓ ગચીબોવલીમાં બ્રહ્માકુમારીઓ દ્વારા આયોજિત ભારતનું શાશ્વત જ્ઞાન, શાંતિ અને પ્રગતિના માર્ગો આ વિષય પરના પરિસંવાદમાં ભાગ લેશે. ગોવા નાઇટક્લબ આગ કેસના આરોપી ક્લબના માલિકોને આજે સવારે દિલ્હીથી ગોવા લાવવામાં આવ્યા હતા. 2 ભાઈઓ સૌરભ લુથરા અને ગૌરવ લુથરાને થાઇલેન્ડથી પ્રત્યાર્પણ કરાયા હતા. તેમના પર સુરક્ષા અંગેની બેદરકારીનો આરોપ લગાવાયો છે, જેના કારણે 6 ડિસેમ્બરે ક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકો માર્યા ગયા હતા. આગના કારણની તપાસમાં જાણવા મળ્યું છે કે આગ બિલ્ડિંગમાં ફટાકડાને કારણે લાગી હતી, જેમાં મૂળભૂત ફાયર સેફટી પરમિટ અને ઇમરજન્સી એક્ઝિટનો અભાવ હતો. લુથરા ભાઈઓને તબીબી તપાસ માટે સિઓલિમ પીએચસી અને ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને આજે મોડી રાત્રે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે દિલ્હી અને સોનીપતની મ્યુનિસિપલ સંસ્થાઓના કાર્યયોજનાઓની વ્યાપક સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠકની અધ્યક્ષતામાં તેમણે મ્યુનિસિપલ સંસ્થાઓને ચોક્કસ નિર્દેશો જાહેર કર્યા, જેમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષણના પીક કલાકો દરમિયાન બાંધકામ અને તોડી પાડવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય છે. ક્રિકેટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જો કે લખનૌમાં વધુ ધુમ્મસના લીધે ટોસમાં વિલંબ થયેલો જોવા મળ્યો છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધાઓમાં રાજસ્થાની અનંતજીતસિંહ નારુકા અને દર્શના રાઠોડની જોડીએ સિનિયર સ્કીટ મિશ્ર ટીમમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. રાજસ્થાનની આ જોડીએ ઉત્તરપ્રદેશની ઓલિમ્પિયન જોડીને 45-43થી હરાવીને ટાઇટલ પર કબજો કર્યો છે. હરિયાણાની રાઇઝા ધિલ્લોન અને ઈશાનસિંહ લિબ્રાની ટીમે મધ્યપ્રદેશને 41-39થી હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત પૂર્ણ કર્યા પછી 3 દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાનના મસ્તક પહોંચ્યા. આજે લોકસભામાં પરમાણુ ઉર્જાનો ટકાઉ ઉપયોગ અને પ્રગતિ ખરડો 2025 પસાર થયો. ભારત અને આર્જેન્ટિનાએ કૃષિ સંશોધન અને ટેકનોલોજી વિનિમયને વેગ આપવા કાર્યયોજના 2025-27 પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય રાજ્યમંત્રી એલ મુરુગને જણાવ્યું કે પ્રસાર ભારતીએ સાંસ્કૃતિક પહોંચને પ્રોત્સાહન આપવા કન્ટેન્ટ સિન્ડિકેશન નીતિ 2025નો ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ક્રિકેટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થા T20નો મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળશો. નમસ્કાર.